ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलि भद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजं राजचंद्रमहोवन्दे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 2 जून 2013, श्रीमद् राजचंद्र वचनामृत जी, क्रमवार पत्र स्वाध्याय, पत्रांक 675, मुंबई, फागणवद 5, बुधवार 1952। बे पत्र मळ्या छे। मिथ्यात्मना 25 प्रकार माथी प्रथमना 8 प्रकारनु सम्यक स्वरूप समझवा माटे पूछ्यु, ते तथारूप પ્રારબ્ધોદયથી હાલ થોડા વખતમાં લખી શકાવાનો સંભવ ઓછો છે। સુંદર કહત ઐસો સાધુ કોઉ સુરવીર વૈરી સબ મારી કે નચિંત હોય સુતો હૈ। પત્ર પૂરો થાય છે। સૌભાગભાઈ ઉપર પત્ર લખાયો છે। તત્વની ચર્ચા, દ્રવ્યાનુયોગના વિષયોની સમજ, એટલે મિથ્યાત્વ 25 પ્રકારનું શાસ્ત્રમાં કહ્યું છે। કંઈ 5 પ્રકાર આવે છે, કંઈ 25 પ્રકાર આવે છે। હકીકતમાં તો જેટલા અસદ વચન છે એટલા મિથ્યાત્વના પ્રકાર છે, એમ સિદ્ધસેન દિવાકર સુરજીએ કહ્યું છે। પણ એમાં જે 25માંના પહેલાં 8 માટે વિશેષ સમજણ માગી છે, પણ કૃપાળુદેવ કહે છે પ્રારબ્ધનો ઉદય એવો છે કે એ અંગેનો જવાબ થોડા સખતમાં અહીંથી લખી શકાવાનો સંભવ ઓછો છે, લખી શકાય એમ નથી એવો પ્રારબ્ધનો ઉદય છે। અને પછી આગળના પત્રમાં જે કહ્યું તો સુંદર વિચાર વાંચવાનો, સુંદર વિલાસના એના પદની કહી છે કે સુંદર કહત ઐસો સાધુ કોઈ સુરવીર વૈરી સબ મારી કે નિશ્ચિંત હું જોઈ સુતો હોય। સુંદરદાસ કહે છે એવો સાધુ, એવો સાધક, એવો કોઈ સુરવીર, સાધક સુરવીર હોય, સાધુ સુરવીર હોય, સાહસ અને સુરવીરતા ન હોય તો સાધના કે સાધુપણું ચાલી શકે નહીં। હાલતા પરિશ્રમ થાય, ચાલતા પ્રતિકૂળતાઓ આવે, સાધનાનો માર્ગ કંટકાકીર્ણ છે, સરળ સીધો નથી। સંસારના માર્ગની અંદર તો કોઈને કોઈ મુશ્કેલી આવે તો એનો ઉપાય માટે આપણી પાસે કંઈ સાધનો, વ્યવસ્થા વગેરે હોય છે। સાધુ જીવનની અંદર એનો પણ અભાવ હોય છે, એટલે એમને તો પરિસહ જય કરવાનો છે, મુશ્કેલીઓને નાશ કરવાની નથી પણ મુશ્કેલીઓને સહન કરવાનો છે। ટાગોરનું એક બહુ સરસ મજાનું પ્રાર્થના કાવ્ય આપણે ઘણી વાર અહીંયા વાંચીએ છીએ કે પ્રભુ તું મને, હું એમ નથી કહેતો કે મારા દુઃખ દૂર કરી દે, પરંતુ મારા દુઃખોને સહન કરવાની મને શક્તિ આપ, તું મારો માર્ગ કાપી નાખ એમ નથી કહેતો પણ માર્ગને ચાલવાનું મને બળ આપ। આખી વિધાયક દ્રષ્ટિકોણ છે સાધકનો, પદ બહુ સરસ છે. એક એક વસ્તુની અંદર જે પ્રભુ પ્રત્યેની યાચના છે એમાં પોતાની મુશ્કેલીઓનું નિવારણ મને એવું સામર્થ્ય આપ, એવું બળ આપ, એવી શક્તિ આપ, એવું માગણી છે. સાચી સાધકની માગણી આ છે. એટલે પોતાના બધા વૈરી આત્મ કલ્યાણના માર્ગમાં જે પ્રતિબંધકરૂપ પરિબળો છે એ બધા વૈરી છે એને મારીને એના ઉપર જય કરીને એ નચિંત થઈ જાય છે. પત્રાંક 676, મુંબઈ, ફાગણવદ, નોમ, રવિવાર 1952. આત્માર્થી જીવે, વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા, સહજ નિર્ણય અર્થે તથા બીજા કોઈ મુમુક્ષુ જીવોના વિશેષ ઉપકારને અર્થે તે કાગળમાં લખી તે વાંચી છે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું. શ્રી ડુંગર આદિ મુમુક્ષુ જીવોને યથાયોગ્ય. પત્ર પૂરો થાય છે. બહુ સંક્ષેપ પત્રો ચાલે છે. કૃપાળુ દેવને પ્રારબ્ધનો ઉદય એ પ્રકારનો છે. ચિત્તનો ઉપયોગ બહાર જતો નથી. અંતર્મુખતાનું જોર જ્યારે વધે છે ત્યારે બહારની પ્રવૃત્તિ પ્રત્યે નકાર નથી પણ રુચિ નથી. બહારનું બધું સરસ છે, ઉપકારી છે, પણ અંદરથી રુચિ નથી, ભાવ નથી. ઉપયોગની ધારા બહિર્મુખ થવા માંગતી નથી. અને જ્ઞાનીઓ આવી ઉદીર્ણા કરતા નથી. જેમ સહજ ભાવે, સહજ સ્વભાવે, જે રીતે પ્રરૂપણા થાય, નિરૂપણ થાય, પ્રવૃત્તિ થાય, તે જ કરે એને સહજ પ્રવૃત્તિ કહે છે. જ્ઞાનીનો યોગ સહજ પ્રવૃત્તિનો યોગ હોય છે. જે આત્માર્થી જીવે, વિશેષ કરી અનુપ્રેક્ષા કરવા યોગ્ય આશંકા. આશંકા ઘણા પ્રકારની હોય છે પણ અહીંયા સૌભાગભાઈ તરફથી પત્રમાં કેટલીક આશંકાઓ સહજ નિર્ણય અર્થે અને બીજા જીવોના ઉપકાર અર્થે લખે કે પ્રભુ આનો કંઈક તમે સમાધાન આપો, સહજ નિર્ણય થાય અને બીજા જીવોને પણ લાભદાયી થાય. મુમુક્ષુઓ, સાચી આશંકા પૂછનારા જિજ્ઞાસુઓ, એના હેતુ બે છે. એક તો પોતાની મનનું સમાધાન થાય અને બીજું એનાથી જગતના અન્ય જીવોને પણ ઉપકારનું કારણ થાય. ગુરુ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને 36,000 પ્રશ્નો પૂછ્યા. ભગવતી સૂત્રની અંદર 5મા આગમની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજાઓએ પૂછ્યા, સાધકોએ પૂછ્યા, મુનિઓએ પૂછ્યા, બધાએ પ્રશ્નો ભગવાનને પૂછ્યા છે અને પ્રભુએ એ બધા પ્રશ્નોના સમાધાન આપ્યા છે. પ્રભુ જીવ ઊંઘતા સારા, જાગતા સારા, પ્રભુ સામાયિકનું ફળ શું, પ્રભુ રોજ પછખાણ શા માટે કરવા જોઈએ, આવા બધા પ્રશ્નો વ્યવહારના, સાધનાના, તત્વના, અનેક પ્રકારના, કેવા કર્મો કરવાથી જીવ તિર્યંચનું આયુષ્ય બાંધે, કેવી પ્રકારના ભાવ કરવાથી જીવ નરક ગતિનું આયુષ્ય બાંધે, આવા બધા પ્રશ્નો જ્યારે એક એક ક્રમબદ્ધ વાંચીએ છીએ આવે છે. ગૌતમ પૃચ્છા નામનો ગ્રંથ બહુ સરસ છે. ત્યારે આપણને ખ્યાલ કે ચાર જ્ઞાનનો ધણી છે ગૌતમ. કોઈ આપણી જેમ સામાન્ય કક્ષાનો મુમુક્ષુ નથી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપરિવય જ્ઞાન સુધીનું જેનું જ્ઞાનની ધારા વહે છે એવા ગુરુ ગૌતમ ભગવાન મહાવીરની પાસે વિનમ્રતાથી પ્રશ્ન પૂછે છે અને આશંકા કહેવાય. આ આશંકા સહજ નિર્ણય અર્થે કે આમાં આપણે તો ઉપયોગ લગાવવો પડે, ભગવાન જવાબ આપી સહજપણે આપે, આવો નિર્ણય શું છે કે જેથી બીજા જીવોને ઉપકારનું, વિશેષ ઉપકારનું કારણ બને. આપણે જે કહીએ એના કરતા પરમાત્મા શું કહે છે આ બાબતમાં એ જો લોકોને મળે. ગૌતમે આમ કીધું એમ નહીં, મહાવીરે શું કહ્યું, અદ્ભુત વાત છે. કેટલી વાર આપણને લોકોને કહેતા, સમજાવતા આ જાગૃતિ હોવી જોઈએ. હું શું કહું છું એ કંઈ મહત્વનું નથી, પરમાત્મા આ બાબતમાં શું કહે છે. કૃપાળુ દેવે કેટલા પત્રોમાં લખ્યો કે શ્રી જિનેશ્વર આમ કહેતા હતા, વિતરાગ આમ કહેતા હતા, પ્રભુ મહાવીર આમ કહેતા હતા. હે જીવો, તમે સમ્યક પ્રકારે બુઝો. ભગવાન મહાવીરનો ઉપદેશ અમને સહજ સ્મરણમાં યથા તથ્ય સાંભળી આવે છે અને જે વચનામૃતની અંદર વાત મૂકી છે એ તીર્થંકર સર્વજ્ઞ ચરમ તીર્થંકર મહાવીર શું કહેતા હતા એનો બોધ કૃપાળુદેવે પોતાની વાણીમાં મૂક્યો છે. એ તો માત્ર એનો પ્રવક્તા છે, બોધ પ્રભુ મહાવીરનો છે. જૈન માર્ગનો વિતરાગનો અનંતા જ્ઞાનીઓનો જે નિર્ણય છે એ સહજ નિર્ણયને કહેનાર આ સહજ પુરુષ છે. હાથ નોંધમાં લખે છે કે લખનાર પુરુષ સહજ પુરુષ છે, અને આ એની નોંધ સહજ છે. કોઈ વિશેષ પ્રયાસ કરીને નહીં, પ્રયાસમાં હેતુ આવી જાય, અહીંયા કોઈ પ્રયાસ નહીં. જ્ઞાનીઓએ જેમ કહ્યું છે તેમ યથા તથ્ય. તો એક કહે છે કે એવું લખ્યું છે સૌભાગભાઈ કે આવું તમે કંઈક સમાધાન આ આશંકાઓનું આપો. એક કહે છે તે કાગળમાં લખી તે વાંચી છે, થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું. જે આશંકાઓ મોકલી છે એનું અમે સમાધાન જો બનશે તો મોકલીશું. ડુંગર આદિ મુમુક્ષુ જીવોને યથા યોગ્ય કહીને 676નો પત્ર પણ અહીંયા પૂર્ણ થાય છે. પત્રાંક 670, મુંબઈ, ચૈત્ર સુદ એકમ રવિવાર 1952. કાગળ પહોંચ્યો છે. સામાન્યપણે વર્તતી ચિત્તવૃત્તિઓ લખી તે વાંચી છે. વિસ્તારથી હિતવચન લખવાની જિજ્ઞાસા જણાવી તે વિશે સંક્ષેપમાં નીચે લખ્યાથી વિચારશો. પ્રારબ્ધદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગમાં વર્તે છે તે પ્રત્યે દ્રષ્ટિ દેતા જેમ પત્રાદિ લખવામાં સંક્ષેપતાથી વર્તમાનો થાય છે તેમ વધારે યોગ્ય છે એવો અભિપ્રાય ઘણું કરીને રહે છે. આ કાગળ લખાયો છે ભાવનગરના સંઘશ્રેષ્ઠી કુંવરજી આણંદજીને લખાયો છે. બહુ લબ્ધ પ્રતિષ્ઠિત પેઢી આજે પણ ભાવનગરમાં 200 વર્ષથી છે. કુંવરજી આણંદજી એ ત્યાંના સંઘપતિ હતા અને એટલા બધા લબ્ધ પ્રતિષ્ઠિત હતા, વિદ્વાન હતા, શાસ્ત્રોના પણ પારગામી હતા, બહુ મોટા સાધક. કૃપાળુદેવને એમને પરિચય થયા પછી એમણે ઘણો આગ્રહ કર્યો કે તમે ભાવનગરમાં માર્ગ પ્રવર્તાવવા આ તે વગેરે આવો. ભાવનગરમાં આત્માનંદ સભા વગેરેનું કાર્ય બહુ જ વ્યવસ્થિત અને તાત્વિક ધારાપૂર્વક ચાલતું હતું. એટલે કુંવરજીભાઈનું એના દીકરા પરમાનંદ કુંવરજી કાપડિયા એ આપણે જૈન યુવક સંઘની અંદરના પ્રમુખ હતા, વ્યાખ્યાન માળાઓ બધી ચલાવતા. બહુ મોટું પરિવાર છે, ખાનદાન શ્રેષ્ઠ પરિવાર કહેવાય જૈન ધર્મની અંદર. એ અહીંયા આણંદજીભાઈનો કુંવરજીભાઈનો આ પત્ર છે. કુંવરજીભાઈને પત્ર લખ્યો છે એટલે આ પત્ર જરા વિગતથી લખાયો છે. કૃપાળુદેવ જેવી પ્રકારના જીવો સાથેનો, કેમ કે આ જીવ છે એ એટલો બધો ભદ્રિક છે, જો એ આગળ વધે તો સમુદાયમાં ઘણા જીવોને લાભનું કારણ થાય. એને પ્રશ્નમાં એ લખ્યો છે કે અમારી ચિત્ત વૃત્તિઓ અત્યારે આ પ્રકારે ચાલે છે અને અમને તમે વિસ્તારથી હિતવચન લખો, આવી એની જિજ્ઞાસા છે. પત્ર લખનારની જિજ્ઞાસા એવી છે કે પ્રભુ અમારા ચિત્તમાં આ જુદી જુદી પ્રકારની વૃત્તિઓ અત્યારે ઘોડાયા કરે છે અને આપ અમને વિસ્તારથી હિતવચન લખો. એટલે એ સમજમાં કૃપાળુદેવે લખ્યું કે અમે નીચે સંક્ષેપમાં લખ્યું છે તમે જાણજો. જવાબ અમારો, તમારો પત્ર છે વિસ્તારથી લખવા અંગેનો, અમે ઉત્તર લખીએ છીએ સંક્ષેપથી, અને એ તમે વિચારજો. અને એમાં શરૂઆતમાં લખ્યું છે પ્રારબ્ધ ઉદયથી જે પ્રકારનો વ્યવહાર પ્રસંગ વર્તે છે, અમને અત્યારે પ્રારબ્ધના ઉદયથી જે પ્રકારનો પત્ર આદિ લખવામાં સંક્ષેપતાથી પ્રવર્તાય છે અમે પત્ર પણ વિસ્તારથી લખી શકાતા નથી. લખવા નથી એમ નહીં, લખી શકાતા નથી. એ અમારો જે કંઈ વ્યવહાર છે એ વધારે યોગ્ય છે એવું અમારા અભિપ્રાયમાં અમને લાગે છે કે અમે બહુ વિસ્તારથી અત્યારે લખી શકીએ એવી સ્થિતિમાં નથી, અમારો પ્રારબ્ધ ઉદય અત્યારે આ પ્રકારનો વર્તે છે. તમારી જિજ્ઞાસા જાણી, પણ અમે તમને સંક્ષેપથી લખીએ છીએ અને સંક્ષેપની અંદર ફરી એક મહાન અદ્ભુત રહસ્યનું કૃપાળુદેવ ઉદઘાટન કરે છે, જે અન્યત્ર ક્યાંય જોવા સાંભળવા વાંચવા મળતું નથી. એ લખે છે કે આત્માને વાસ્તવપણે ઉપકારભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષો સંક્ષેપતાથી વર્તે નહીં, એમ ઘણું કરીને બનવા યોગ્ય છે. તથાપિ બે કારણે કરીને તે પ્રકારે પણ જ્ઞાની પુરુષો વર્તે છે. પહેલું કારણ, તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિશેષ પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય, અથવા તે ઉપદેશ વિસ્તારથી કરીએ પણ ગ્રહણ કરવાનું તેને વિશે તથારૂપ યોગ્યપણું ન હોય, તો જ્ઞાની પુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે. અદ્ભુત વાત છે. સિદ્ધાંત એ કહે છે કે આત્માને ઉપકારીભૂત એવો ઉપદેશ કરવામાં જ્ઞાની પુરુષ સંક્ષેપ શું કામ કરે, સંકોચ શું કામ કરે, ક્ષોભ શું કામ કરે? તો કે વર્તે જ નહીં. એ ઘણું કરીને એ બધું બનવા યોગ્ય છે. જ્ઞાની પુરુષો આત્માને ઉપકારભૂત ઉપદેશ એમાં એ સંક્ષેપતાથી વર્તે નહીં, આવું ઘણું કરીને બનવાનો યોગ્ય છે. આ જ્ઞાની પુરુષનું તો જીવનનું વ્રત જ એ છે. એ જન્મ ધારણ કરે છે એ પણ પોતાના શેષ કર્મો ખપાવવા માટે તથા જગતના જીવોના ઉપકાર માટે, તો એમાં એ સંક્ષેપ કરે નહીં. કૃપાળુદેવ હવે અહીંયા બીજી વાત મૂકે છે, બહુ સરસ, આ રહસ્ય છે. કેટલીક વાર આપણે બધા સાદા નિયમો જાણતા હોઈએ, પણ એની પાછળ આવા મર્મભૂત રહસ્યભૂત જે ધારા છે એ પકડાય નહીં તો ઉપદેશના નિષ્ફળપણા થતા હોય છે. અહીંયા બે વાત સરસ મૂકી છે કે ક્યારે સંક્ષેપ કરે. આત્માને ઉપકારભૂત ઉપદેશ આપવામાં પણ જ્ઞાની પુરુષો સંક્ષેપ શું કામ કરે, ક્યારે કરે, શા કારણથી કરે, શું હેતુથી કરે? પેલું, તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને વિશે પરિણામી થાય એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય. જે ઉપદેશ એમને આપવો છે તે ઉપદેશ એ જિજ્ઞાસુ જીવ જે માગી રહ્યો છે, જેને જિજ્ઞાસા છે, એની બહુ આકાંક્ષા છે, પણ એ ઉપદેશ એને પરિણામી થાય એવા સંયોગોમાં એ વર્તતો ન હોય. તેથી કરીને એવા સંયોગોને વિશે તે જિજ્ઞાસુ જીવ વર્તતો ન હોય. વાત મોટી મોટી ત્યાગ વૈરાગ્યની કરે અને આરંભ પરિગ્રહના પથારા લઈને બેઠો હોય, જીવનની અંદર પોતાનો વ્યવહાર એટલો બધો બહારનો હોય, લોકલક્ષી લોકસંજ્ઞા અને વાતો વિતરાગની એને સાંભળવી હોય, એને વિતરાગના ઉપદેશની અપેક્ષા હોય, જ્ઞાની પુરુષો આવો ઉપદેશ જે જીવ ગળાડૂબ સંસારમાં છે અથવા લોક પ્રસિદ્ધિની પાછળ પડ્યો છે એને આ ઉપદેશ એના જીવનમાં પરિણામ થાય એવા સંયોગોમાં એ જીવ નથી. કૃપાળુદેવે ઘણી જગ્યાએ લખ્યું છે કે તમને હાલ એવા પ્રસંગ વર્તે છે તે અમે જાણીએ છીએ, બહુ સ્પષ્ટ મુમુક્ષુઓને કે તમારી જિજ્ઞાસા આવી છે જાણીએ છીએ, પણ તમે એવા પ્રસંગોમાં વર્તો છો. એ ગ્રહસ્થને તો લખ્યું છે, મુનિઓને પણ લખ્યું છે. સૌભાગભાઈને લખે છે કે જે મુનિને તમે વાત કરો છો એ એવી પ્રવૃત્તિમાં પડ્યા છે કે સાક્ષાત તીર્થંકરનું વચન પણ એને કલ્યાણકારી થાય નહીં. આ જગતના જીવોની સ્થિતિ છે. બાહ્ય જીવન જુદું અને અંતરની અંતરંગ પરિસ્થિતિ જુદી. જ્ઞાની પુરુષો આ ઓળખે છે, અંતરંગને ઓળખે છે. જ્ઞાની પુરુષ જાણે છે કે જે તત્વની આને જિજ્ઞાસા છે એ તત્વ એને જાણવામાં આવે તો પણ એ તત્વ એના જીવનમાં પ્રવેશ પામે, એ તત્વ એના જીવનમાં પરિણામ થાય એવી કોઈ સંભાવના નથી, અને એવા સંજોગોની અંદર જ આ રહીએ છે. કૃપાળુદેવે મુનિઓને સરસ સૂચના આપી છે. પદ્મનંદી પંચવિંશતિ ગ્રંથ વાંચવાનો છે તો એણે કહ્યું કે વનક્ષેત્રમાં દેવકરણજીને કહેજો, એકાંતમાં ને વનક્ષેત્રમાં આ ગ્રંથને વાંચે. કોઈ પણ તત્વજ્ઞાનને વાંચવા સમજવા માટે પણ એનું ચિંતન કરવા માટે એની એક ભૂમિકા છે. નિર્જનવાસ પત્રાંક 64ની અંદર મનસુખરામ સૂરીરામને લખ્યું છે, ગોકુળ ચરિત્ર તમે લખ્યું છે, કેમ ફળ નથી મળતું? તો એના માટે એકાંત અને નિર્જન અવસ્થા જે જોઈએ એ પ્રાપ્ત થતી નથી. કેટલાક શાસ્ત્રો, કેટલીક વાતો એ એકાંતવાસની અંદર અથવા તો નિર્જન અવસ્થા અથવા તો નિવૃત્તિ પ્રધાન ક્ષેત્ર, નિવૃત્તિ એવી કે જ્યાં ચિત્તના વિક્ષેપ ઓછા હોય, એવા નિમિત્તો પણ ઓછા હોય. નિમિત્ત કાંઈ કરતું નથી એવું એકાંત જ્ઞાનીઓ કદી બોલતા જ નથી. નિમિત્તનો પ્રભાવ હોય, જગત જીવો નિમિત્તવાસી છે. જો એ દૂર નિમિત્તોની વચ્ચે હોય તો એની વૃત્તિઓ પણ અટકી જવા સંભવ છે. આ એક કારણ કે ઉપદેશ આપીએ વિસ્તારથી, પણ જે જીવને ઉપદેશ આપવામાં આવે છે તે જ જિજ્ઞાસુ જીવ એવા સંયોગોને વિશે વર્તે છે કે જેમાં એને તે ઉપદેશ પરિણામી થવાની કોઈ સંભાવના નથી. ઘણીવાર આવા પ્રસંગો બને, આ તો બહુ ઘણી ગૂઢ અને ભેદ વાત મૂકી છે, પણ સામાન્ય વ્યવહારના પ્રસંગમાં લોકો એમ કહે કે ના ના અત્યારે સ્વાધ્યાય આપણ મન ના પડે. પ્રસંગ સ્વાધ્યાયનો નથી, તમે હર્ષમાં ને લૌકિકમાં એટલા બધા ઉછળો છો ભાવની અંદર, એમાં આ વિતરાગની વાણીને ક્યાં કેવી, ક્યાં પકડાવવાની હતી? આ તો ઠીક છે, બેઠા છીએ તો લોકો આવ્યા છે અને લોકોમાં થાય કે અમે શ્રીમદનું કંઈક વાંચન કર્યું, આમ કર્યું, તેમ કર્યું. આ બધા લૌકિક બધી મનની ભ્રમણાઓ ઘણી જગ્યાએ આપણા મુમુક્ષુઓમાં પણ આ પ્રસંગો જોવા મળે છે અને એને ટાળવું પડે છે, આપણે દૂર રહેવું પડે છે. અને એના માટે થઈને આવા પ્રસંગોથી બને ત્યાં સુધી દૂર જ રહેવું, જવું જ નહીં, એવી સ્થિતિમાં મુકાવવું જ નહીં કે જ્યાં એ વાત ભગવાનની જિલાય એવું વાતાવરણ ન હોય, એમાં વિતરાગની વાણીને કહેવાનો કોઈ વ્યર્થ પુરુષાર્થ કરવાની કોઈ આવશ્યકતા નથી. અહમ સ્થાપિત કરવું હોય તો વાત જુદી છે કે જ્યાં હોય ત્યાં અમે છીએ, અમે બે ચાર શબ્દો કહીએ જ અને અમને તો કહીએ એટલે અમે બસ, આવા અધિકારી થવાની કોઈ આવશ્યકતા નથી. વાત ઝીલાવી જોઈએ, ઉપદેશ ઝીલાવો જોઈએ. ભગવાનનો ઉપદેશ ન ઝીલાણો તો મહાવીર 1000 માઇલનો વિહાર રાતોરાત કરી અને અપાપા નગરીમાં ગયા. કારણ કે જે જગ્યાએ એ ઉપદેશ ચાલતો હતો ત્યાં એવા જીવો હતા નહીં, પાત્ર નહીં, લાયક જીવો નહીં, દેશના પરિણામે નહીં, પ્રભુ દેશના પ્રકાશે નહીં. અને જ્યાં ગૌતમ બિરાજતા હતા, ઇન્દ્રભૂતિ વગેરે આવા મુમુક્ષુ જીવો પ્રત્યે દ્રષ્ટિ દઈ પ્રભુએ ઉગ્ર વિહાર કરીને પણ ત્યાં પહોંચ્યા. મુનિ સૌરભ સ્વામી એક રાતમાં કેટલા જોજન વિહાર કરીને પણ ભરૂચની અંદર એક અશ્વના રૂપમાં રહેલા ભવી જીવને તારવા માટે આવ્યા હતા. કથાઓ તો બધી એટલી બધી આવે છે, એના મર્મ સમજવા પડે. કેમ જ્ઞાનીઓએ આવા અદ્ભુત પ્રકારના, કોઈ ચમત્કાર નથી, ચમત્કારની વાતમાં આ કોઈ વાતને લેવાની પણ જરૂર નથી, પણ એમના ઉગ્ર વિહાર થાય છે ઘણીવાર સંતોના, એ કોઈને કોઈ હેતુ હોય છે કે વાત ઝીલાતી હોય. એક જીવનું પણ કલ્યાણ થતું હોય તો જ્ઞાનીઓ પાછા ન પડે, પણ માત્ર લૌકિક લોકાચાર જ હોય, મારા ઘરે મારે સ્વાધ્યાય રાખવો છે, તારા ઘરે તું એક પાનું ચોપડી વાંચતો નથી ચોપડીનું અને તારે સ્વાધ્યાય રાખવો છે, શું કામ? બધી આવું દેખાડો બધો, એ ન ચાલે. અહીંયા કહે છે એવા સંયોગો ન હોય તો જ્ઞાનીઓ ઉપદેશ પ્રવર્તાવવામાં સંક્ષેપતાથી વર્તે. બીજું, અથવા તે ઉપદેશ વિસ્તારથી કરીએ પણ ગ્રહણ કરવાનું તેને વિશે તથારૂપ યોગ્યપણું ન હોય તો જ્ઞાની પુરુષ તે જીવોને ઉપદેશ કરવામાં સંક્ષેપપણે પણ વર્તે છે. એક ભૂમિકા કે છે બરોબર જિજ્ઞાસાનું, પણ એ જેવા સંયોગોમાં રહીએ છે એમાં ઉપદેશ પરિણામ પામે નહીં. બીજી વાત, વિસ્તારથી ઉપદેશ કરે, કદાચ એ કહે છે કરીએ, વિસ્તારથી ઉપદેશ કરવાથી પણ એ ઉપદેશને ગ્રહણ કરવાનું તથારૂપ યોગ્યપણું તે જો મુમુક્ષુ જીવમાં ન હોય તો જ્ઞાની પોતાનો ઉપદેશ કરવામાં સંક્ષેપપણે વર્તે, પણ વર્તે, સામાન્યપણે વર્તતા નથી, પણ એને જો આ લાગે કે હું બહુ વિસ્તારથી સમજાવીશ, એ સમજાવવા છતાં પણ જેને પ્રશ્ન પૂછ્યો છે, જેની જિજ્ઞાસા છે, એની અંદર આ યોગ્યતા સમજવાની છે નહીં. ક્યારેય તત્વનું ચિંતન કરીએ નહીં, ક્યારેય વિતરાગના વચનો પ્રત્યે પ્રીતિ પ્રેમ હોય નહીં, ક્યારેય ભગવાનની વાણી પ્રત્યે કોઈ ભક્તિભાવ હોય નહીં. અને સાહેબ મંગલિક સંભળાવો, તારે ને મંગલિકને બાર ગાઉનું ચેટું છે પ્રભુ, નકામો બે રોટલી ભોરાવી એમાં તો તું લોહી પી જાય સાધુ સંતોના. એની જે અંદર જે ભાવનાઓ છે, અને એ પછી મંગલિક કેવું કહે પછી, કારણ કે જાણે છે કે જિલાય એમ નથી. અદભુત ભાવો મંગલિકના, ચાર શરણાની વાત છે. કેવી અદભુતતા, એ વખતે ભાવની ધારા કેવી હોય, તો ન હોય તો પછી વાત કેવી ચાલે. કેટલીય વખતે ઘણી સભામાં જોયું છે કે પરમ જ્ઞાનીઓ લાંબા ભાષણ દેતા નથી. એ સમજે છે કે આ લૌકિક સમારંભ છે, આમાં દોઢ કલાક બોલીને શું કરવું છે. સાચો જ્ઞાની, સાચો વિચારક મુદ્દાની વાત હોય એટલી સંક્ષેપથી કહી અને વાતને વાળી દે. એ 15 મિનિટ બોલે કે 20 મિનિટ બોલે, પણ એમની વાતમાં એ સભાની જેટલી ઝીલવાની તાકાત હોય એટલું જ પીરસે. વિસ્તારથી વાત ન કરે, એ મુદ્દા આપી દે, વસ્તુ સમજવા જેવી છે. આપણા મગજમાં તો એમ થાય જે જાજુ બોલે એ બહુ ભણેલો, પણ સંક્ષેપથી પણ વાત કરવાની પણ એક કળા છે. ચાલો એ વિષય અત્યારે નથી, પણ જ્ઞાની પુરુષ સંક્ષેપતાથી પણ વર્તે છે. આ એક મુમુક્ષુની અપેક્ષાએ, જિજ્ઞાસુની અપેક્ષાએ, એક તો એ એવા સંયોગોમાં છે કે ઉપદેશ પરિણામ પામે એમ નથી, બીજું વિસ્તારથી કહીએ તો પણ એ વાતને પકડી શકે એમ નથી, સમજી શકે એમ નથી, એવી એની કોઈ ભૂમિકા નથી. આવા સંજોગોની અંદર મુમુક્ષુની અપેક્ષાએ, આ બે ભૂમિકાએ જ્ઞાની પણ ઉપદેશ આત્માને હિતકારક હોય તો પણ એ પ્રવર્તાવામાં સંક્ષેપથી વર્તે, વિથ રિઝર્વેશન. આત્મસિદ્ધિમાં કૃપાળુ દેવે આ સંક્ષેપ રાખ્યો નથી, પણ કીધું છે અગોપ્યપણે અમે કહીએ છીએ. બીજું, અથવા આ બીજું પોતાની અપેક્ષાએ, જ્ઞાનીની અપેક્ષાએ, પોતાને બાહ્ય વ્યવહાર એવા ઉદય રૂપે હોય કે તે ઉપદેશ જિજ્ઞાસુ જીવને પરિણમતા પ્રતિબંધરૂપ થાય, અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થયાનું કારણ બનતું હોય તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. ગજબની વિવેકની ઊંચાઈ કૃપાળુ દેવની વાતની અંદર. આપણે તો આ દશાની ઊંચાઈ પકડવી બહુ દુષ્કર છે. એ કહે છે પોતાને કોઈ બાહ્ય વ્યવહાર એવા ઉદય રૂપે હોય, ઈચ્છા રૂપે નહીં, એનો બાહ્ય વ્યવહાર ગૃહસ્થી હોય, વ્યવહાર હોય, વ્યાપાર હોય, અન્ય બીજા પણ સ્વરૂપ હોય, એવું હોય, એ બધું ઉદય રૂપે હોય. અને હવે જેને ઉપદેશ આપે છે એ ઉપદેશ તો એ જિજ્ઞાસુ જીવને પરિણમતા, એ ઉપદેશ પરિણમતા ઉપદેશ ત્યાગનો છે, ઉપદેશ વૈરાગ્યનો છે, ઉપદેશ વિરતિનો છે, ઉપદેશ આરંભ પરિગ્રહના ત્યાગનો છે. તો પેલાને પ્રતિબંધરૂપ થાય, એને એમ થાય કે આ મને કહે છે, ના પાડે છે કે તમે બધું સંધો છોડી અને નિવૃત્ત માર્યો, અને પોતે તો નિવૃત્તિ લેતા નથી. પ્રતિબંધરૂપ થાય એને, કેમ કે એનું લક્ષ કેના ઉપર હોય મુમુક્ષીનું, જ્ઞાની પુરુષના બાહ્ય વર્તના વ્યવહાર ઉપર. પણ વ્યવહાર ઉદયરૂપ છે કે ઈચ્છારૂપ છે એવી હજુ ભૂમિકા મુમુક્ષુની જિજ્ઞાસુની હજુ તૈયાર થઈ નથી. એની દશાને ઓળખવાનું સામર્થ્ય હજુ જ્યાં સુધી પ્રગટ્યું ન હોય ત્યાં સુધી આ પુરુષ કંઈ થોડો વ્યવહારનો ઉપદેશ આપે, પોતાને વ્યવહારનો ઉદય હોય તો વ્યવહારનો ઉપદેશ આપે. એ પુરુષે લગ્ન કર્યા હોય તેમ કે લગ્ન કરવા, એને વેપાર કરતા હોય તેમ કે વેપાર કર મોક્ષ માટે. આનો ઉપદેશ આ જો જીવ લાયક ન હોય, એનામાં એટલી સમજ ન હોય, વિવેક ન હોય, તો જ્ઞાની પુરુષનો ઉપદેશની ત્યારે લાગે કે આને તો એ ઉપદેશમાં આગળ ચાલવામાં પ્રતિબંધરૂપ થશે. આ મારો વ્યવહાર, આ મારો ઉદય છે આને ખબર નથી, અને મારી વાતની અંદર એ પ્રમાણે ચાલવું જોઈએ. વાત છે એ ઉદય નથી, વાત છે એ સહજ રૂપે જ્ઞાની કહે છે, એનો જ્ઞાનનો પ્રકાશ છે. પણ પ્રત્યક્ષ વ્યવહારની અંદર હું વાત ગમે એટલી કરું, શરીરનો રોગ હોય તો ઉદય છે, કઈ ઈચ્છા નથી. તો એ રીતે જે વાત ઘટાડવી જોઈએ એટલે એનામાં પરિણામ પામતા પ્રતિબંધરૂપ થાય એવા મુમુક્ષુઓ જોયા છે, સાંભળ્યા છે. બસ ભગવાન હીરાનો વેપાર કરતા હતા, અમે હીરાનો જ કરીએ છીએ. આ બેવકૂફ એને ક્યાં આપણે જઈને મૂલવવી. ભગવાનને ચાર દીકરા હતા, અમારે ચાર છે. ડૂબી મરીશ ભવસાગરમાં આનંદ ભવ રખડી મરીશ. ભગવાન ભગવાનની વાત કરમાં તને ભગવાનનું અંતરદશા અંતરચરિત્ર એની કોઈ ઓળખાણ નથી. ભગવાનના બોધ સામે જો કૃપાળુ દેવે લખ્યું કે તમે અમારું ચિત્રપટ માગો છો, એ ચિત્રપટમાં બહારને વિશે તો ગ્રસ્થાશ્રમ વર્તે છે પણ અંદરમાં સંન્યસ્ત છે એ તમને ક્યાં દેખાશે. અમારા ચિત્રપટમાં તો દેખાશે કે જુઓ વ્યવહારવાળા છે અને જગતને બતાવતા ફરસો પાછો. એણે લખ્યું અમારું ઓળખાણ અમારા ચિત્રપટથી અધિક અમારા વચનથી થશે. 398 અમારા વચનને, અમારા બોધને, અમારું સાચું સ્વરૂપ અમારો બોધ છે, અમારો ઉદય નહીં. અમારું જ્ઞાન છે. જો તમે આને પકડી લેશો તો એ પ્રવર્તામાં ઓલા મુમુક્ષુને પ્રતિબંધરૂપ થશે અને આ ગાંડો અમારા નામે ન કરવાના કાર્યો સંસારના કરશે, જેનાથી અમે તો છૂટવા માંગીએ છીએ. પણ આ જ્ઞાનીનો આશ્રય લઈને આ મુમુક્ષુ આવી પ્રકારનો વ્યવહાર કરશે તો જ્ઞાનીને કરુણા આવે છે. એટલે એ વિસ્તારથી ઉપદેશ આપતા સંક્ષેપ કરે છે કે આની આગળ તત્વની ઊંચી વાત કહી શકાય એમ નથી, કારણ કે આ તત્વને પકડવાને બદલે અમારા વ્યવહારને પકડશે કે કીધું વ્યાખ્યાનની અંદર શું કીધું એ સાંભળ્યું નહીં, એને એમ કીધું કીધું આમ, પણ એ તો આટલું એનું બધી પછી ડિટેલ ઘૂસશે, કેટલો ધંધો કરે છે, ક્યાં ક્યાં જાય છે, એના કેટલા છોકરા છે, એનો વ્યવહાર કેટલો છે, આ બધી ડિટેલ ભેગી કરશે અને પછી એમ કે જુઓ એ આટલું બધું કરે છે અને આ એનો ઉપદેશ કે છે. પ્રતિબંધ થશે, આ પ્રતિબંધ એનો જબરજસ્ત કર્મબંધ થશે. અને એ વાત એમણે આગળના ત્રણ પત્રોમાં કીધી છે કે જ્ઞાની પુરુષની અવજ્ઞા, જ્ઞાની પુરુષની અવજ્ઞા કરવી એ અનંતાનુબંધીનું બહુ મોટું કારણ છે. એને રેવાશંકરભાઈ બાબતમાં લખ્યું છે 339 પત્રમાં કે અમે એને અનુકૂળ કહીએ છીએ, કંઈ કહેતા નથી કે જેથી કરીને એને સત્પુરુષની નિંદાનું ન, અમે મજૂરી જેવું કામ કરીએ છીએ એટલા માટે કે એને અમારા માટે થઈને કોઈ પણ પ્રકારનો અભાવ ન થાય. એનો અભાવ થશે તો એને બંધ ઘણો મોટો પડશે. અને સૌભાગ્યને કહે છે કે તમે અમારી પાસે આવી લૌકિક ફળની માગણી નહીં કરો, તમને સમ્યક દર્શનમાં અંતરાય થાય છે, દર્શન મોહમાં તૂટવામાં. અમે તમારા હિત માટે કહીએ છીએ કે જ્ઞાની પાસે કદી લૌકિક ફળની આકાંક્ષા રાખવી નહીં. ચિત્તમાં પણ એ વિચાર આવે તો દોષ છે, આવા દોષ સાથે કદી જ્ઞાનીની પાસે સત્સંગમાં જવું નહીં. લૌકિક કોઈ પણ વસ્તુની ઈચ્છા સાથે જ્ઞાની પાસે ન જવું, આના જેવો કોઈ દ્રોહ નથી. પણ આજે તો બધું જ્ઞાનીઓની ભક્તિ આ સંસારની બધી અભેક્ષાઓમાં અભરખાવા માટે જ થાય છે. શુદ્ધતા, પવિત્રતા, વિતરાગતા એને કોઈ સંબંધ રેવા દીધો નથી. અહીંયા કહે છે કે તે સમયે સાચો જ્ઞાની કોઈ પ્રવર્તન ન કરે, કોઈ ઉપદેશ ન આપે, કારણ કે સામા જીવને પ્રતિબંધરૂપ થાય અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્ય માર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય તો પણ જ્ઞાની પુરુષ સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. આ બીજી અવડચંડાઈ કરે કે જેવું કારણ અમને છે સંસારમાં પ્રવર્તવાનું, ના ઈલાજે ના છૂટકે ન ચાલતા કરવો પડે એવો વ્યવહાર અમારાથી થતો હોય તો આ અમારો વ્યવહાર જો ને એવો વ્યવહાર પોતે કરવાનું શરૂ કરે, તથારૂપ કારણ નહીં પણ અનુસરણનું કારણ, અનુકરણનું કારણ. અને એ કરીને મુખ્ય માર્ગને વિરોધરૂપ કૃપાળુ દેવે ક્યાં દીક્ષા લીધી હતી એમ કે મુખ્ય માર્ગ સર્વસંગ પરિત્યાગનો છે, મુખ્ય માર્ગ પૂર્ણ વિતરાગતાનો છે. આ પુરુષ પાસેથી તો એના બોધ ઝીલવા જેટલી પાત્રતા ન હોય તો આપણી પણ કોઈ યોગ્યતા નથી આ પુરુષનું સાંભળવાની. એ કે છે કે અમારી વાત સાંભળે એટલે બોધ દેતા નથી, આપતા નથી. એવા પુરુષોનો યોગ ન હોય. કારણ શું? કે આ તથારૂપ કારણ વિના આ પ્રકારે વર્તે કે જે પ્રકારે અમે વર્તીએ છીએ. ગુરુનું આંધળું અનુકરણ કરનાર એ શિષ્ય ન હોય, ચેલકા હોય. એ આમ બેસે તો પોતે એમ બેસે, એ આમ તાલી પાડે પોતે આમ કરે, એ આમ કરે પોતે આમ કરે. આવા અસલ નાચ નખરા કેના કરે જેમ પોતાના ગુરુ કરે. દશા સાથે સંબંધ નથી એને બાહ્ય ગુરુનો. જેવું કોઈ બી કોઈ વાર લખ્યું છે એક અસર કૃપાળુ દેવે તો મોક્ષ માળામાં સરસ મજાનો એક પાઠ આપ્યો છે કે આ શ્રાવકો કેટલા બધા ચેલકાની જેમ આંધળા છે કે સાધુ પ્રતિક્રમણની અંદર હતા અને સાધુને રોગ હતો તો ફીટ વાય આવી તો પડી ગયા તો બધા પડ્યા. કે પ્રતિક્રમણમાં તો કૌસ્તક કરીને પડવું જોઈએ, રોજ પડે. આ બસ આવું પાથરે તો એવું પાથરે, આવું પહેરે તો એવું પહેરે, એને આવી માળા પહેરે તો એવી પહેરે. કા ગુરુદેવ આમ કરતા હતા, ગુરુદેવ આમ કરે છે. અરે મૂર્ખના જામ, એનો કોઈ વ્યવહાર ઉદય હોય ઈચ્છાથી ન હોય તું એને ક્યાં પારખી શકે છે? એની અંતરચર્યા તું ક્યાં જાણે છે? તો એ જેમ કરે એમ કઈ ના કરે, એ જેવા કપડા સીવડાવે એવા પાછા પોતે સીવડાવે નીકળે બે ક્યાં એમ. અરે ફિલ્મ સ્ટારનું અનુકરણ આ સંસારીઓ કરે કે હમણાં કઈ સ્ટાઇલ ચાલે છે, શર્ટની કઈ, પેન્ટની કઈ. આ તો વૈરાગ માર્ગની અંદર આ સ્ટાઇલો બધી શરૂ કરી દીધી છે, કાંઈ વાત કહેવા જેવી નથી. કૃપાળુ દેવ જ્યારે આવા કહે ને ત્યારે આપણને આંખ ઉઘડે છે કે આ પુરુષે કેટલી સૂક્ષ્મતા રાખી છે. એ કહે છે કે તથારૂપ કારણ વિના એમ વર્તે, અમારા જેમ વર્તે, એને એવું કારણ નથી. અમારા તો કારણ છે ને વર્તીએ છે, એમ વર્તે છે. અને મુખ્ય માર્ગને વિરોધરૂપ, મુખ્ય માર્ગ વિતરાગનો, અનંતા જ્ઞાનીઓનો, જિનેશ્વરનો, તીર્થંકરનો માર્ગ આ મુખ્ય માર્ગ છે. એને વિરોધ થાય, સંશયનો કારણ થાય, લોકોને અંદેશાનો હેતુ થાય કે આવો જૈન ધર્મ હશે? આ બધા ચેલકાઓ જે કરે છે એ પ્રમાણે જૈન ધર્મ હશે? લોકોને શું ખબર પડે કે આ ચેલકાઓ તો પોતાની બુદ્ધિથી બધું સ્વચ્છંદથી કરે છે, આ કોઈ ગુરુ કહેતા નથી, આ ગુરુનું તત્વજ્ઞાન પણ આ નથી. પણ આવા ચાળા બધા કરતા હોય. એ કહે છે કે મુખ્ય માર્ગને વિરોધરૂપ, પેલામાં પોતાને પ્રતિબંધરૂપ, અહીંયા મુખ્ય માર્ગને વિરોધરૂપ, અનંત અનેક જીવોને અંતરાય કરે, અંદેશાનું કારણ થાય, સંદેહ ઉત્પન્ન કરે, સંશયના હેતુરૂપ થવાનું કારણ થાય. કે હવે આ માર્ગની અંદર આવા વ્રત તપની પણ કાંઈ જરૂર નથી. લોકોની અંદર એક ધારણા બની છે કે શ્રીમદના માર્ગની અંદર બસ ખાવ પીઓ અને મજા કરો, કોઈને વ્રત તપ સંયમ આરાધના સંવર એની એક પણ ક્રિયાઓ કરવી નથી. આ પુરુષ લખે છે, ક્યાં વાંચવું છે કે યોગ સાધન અમારે કરવું નથી કેમ કે અમે પૂર્વે આરાધન કરીને આવ્યા છીએ, કંઈ બાકી રહ્યું નથી. પત્રાંક 708. અરે પૂર્વની આરાધના જે થઈ ગઈ હોય એ બધું સહજ છે અમારા માટે, અને આપણે એને મગજમાં રાખીને તથારૂપ વર્તન શરૂ કરી દે કે આપણે પણ આવી કંઈ જરૂર. આ ભગવાનને સૌથી જેને કહીને વિપરીત રજૂ કરનારા જો કોઈ હોય તો એના ચેલકાઓ છે બધા. એને અનુરાગીઓ કહેવાય છે, મેં વાત કરી હતી. અનુયાયી નથી. અનુયાયી બોધનું અનુસરણ કરે, તત્વનું અનુસરણ કરે, વિવેક વાપરીને કરે. અનુરાગી ગમે તેમ ચાળા કરે. વાંદરાને શું હોય? બોલો મદારી જેમ શીખડાવે એમ, ગુરુ મદારી નથી. આપણે વાંદરો થવાની કઈ જરૂર, બહુ ખોટી પ્રરૂપણા થઈ જાય છે, બહુ ખોટું દ્રશ્ય થાય છે, જ્ઞાનીઓની આવી છબી ઊભી થાય છે વિપરીત. એના બધા જ નિમિત્તમાં આ એના કહેવાતા કથિત બધા આ ચેલકાઓ છે જે પોતાને મુમુક્ષુ તરીકે ઓળખાવે છે. મુમુક્ષુ તો એ છે કે જે અંતરદશાને ઓળખે, જ્ઞાનીની અલૌકિકતાને ઓળખે, જ્ઞાનીના આત્મ સ્વરૂપને ઓળખે, જ્ઞાનીના કહેવાનો આશય સમજે, જ્ઞાનીના ભાવને પકડે, આ મુમુક્ષુ છે. શબ્દોને અને બાહ્ય વ્યવહારને કે એની ચેષ્ટાને પકડે એ કોઈ મુમુક્ષુનું લક્ષણ નથી. એટલે કે છે કે મુખ્ય માર્ગને વિરોધરૂપ કેટલો બધો ભય છે અહીંયા. ઓહો, વિતરાગના માર્ગનો વિરોધ અમારા થકી થાય કોઈ દિવસ? ભણવીજીજી મહારાજ બહુ કહે છે કે શ્રીમદ વિતરાગના માર્ગથી એક તસુ પણ આગા પાછા નથી, એક કોમા પણ આગા પાછા નથી. અરે, આપણે કેવી રીતે રજૂ કરીએ છીએ વિતરાગનો માર્ગને? સંપૂર્ણપણે આ કાળની અંદર એમની વાણીમાં મૂકનાર જો કોઈ હોય તો એ શ્રીમદ રાજચંદ્ર છે. અંતરંગ ચારિત્ર એનું એ તીર્થંકર કોટીનું છે, એ અંતર ચારિત્ર છે. તો આ કોઈ તથારૂપ એનો બાહ્ય વ્યવહારનો ઉદય જોઈને એ રીતે વર્તીને મુખ્ય માર્ગને વિરોધરૂપ થાય એવી વાતો કરે કે આ બધી આવું કંઈ જરૂર નથી, કેટલાય માર્ગનો લોપ કરે, તો આ કહે કે અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત. એવું બનતું તો નથી ને ક્યાંય કે આપણે પણ ભગવાનના માર્ગને લોપીએ છીએ? એ કહે છે એવું કારણ બનતું હોય તો પણ જ્ઞાની પુરુષો સંક્ષેપપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન રહે. કોઈ સ્થિતિમાં એ આવી ગયા હોય તો એ બોલે. એવા પ્રસંગો આવે છે કે કૃપાળુ દેવ બોલતા નથી, ના પાડે, મૌન રહે, અને કહે ઓલાને કે તું આને તેડી આવ્યો હતો ને, શું કહીને લાવ્યો હતો? કે આવો, મારા ગુરુ આવ્યા છે, બહુ સારું બોલે છે. પેલાને કાંઈ નહીં તો પરીક્ષા કરવા આવ્યો છે, પણ કૃપાળુ દેવના ધ્યાન બહાર કાંઈ નહીં. તારે કોઈ દિવસ કોઈને કહીને લાવવું નહીં, એ બોલશે જ એવું નહીં. સદગુરુ તો એ છે કે બોલવું હોય તો બોલે, ન બોલવું હોય તો ન બોલે, સંક્ષેપ કરે. એને લાગે કે કોઈ જીવ સભાની અંદર એ પ્રકારનો છે તો એની વાણીમાં સંક્ષેપ આવી જાય, નથી કેવું વાત, સમાવી દઈએ, મૌન થઈ જાય. જબરજસ્ત આ માર્ગનું રહસ્ય છે. આગળ આ વાત મૂકે છે, સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કેમ કે જ્યાં સુધી અંતર પરિણતિ પર દ્રષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર થાય છે, અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવું કઠણ છે, તો પછી આવા ગ્રહ વ્યવહારને વિશે લૌકિક અભિનિવેશ પૂર્વક રહી અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. આખી કરુણાની ધારા છે. બાહ્ય વ્યવહાર તો આ બધા, આ બધા જ લોકોની અપેક્ષા હતી કે કૃપાળુ દેવ જે વાત કરે છે બધું બરોબર, પણ એક જો દીક્ષા લઈને કરો ને તો વાત બરોબર, નહીં તો નહીં. હજી આ જજમેન્ટ આપે છે પોતાનું, એવી અપેક્ષા હતી કુંવરજીભાઈને પણ. કૃપાળુ દેવ આગળ પત્રમાં આવશે, ભાવનગર આવવાની ના પાડે છે. લોકોને અંદેશો થાય અમારા વ્યવહારમાં, એવા પ્રસંગમાં આવવાનું અમે પસંદ કરતા નથી. લોકો પણ તમારે તો તત્વજ્ઞાનનો બોધ દેવો છે, પણ અત્યારે વસ્તુ તમારી લૌકિક છે એટલે તત્વજ્ઞાન નહીં ઝીલાય. કૃપાળુ દેવની સભા પછી ઝીલાશે કે વાતો ભલે કરે પણ દીક્ષા લીધી છે, લ્યો વાત પૂરી કરી નાખી. જવાબ આપે છે કુંવરજીભાઈને, સમાધાન આપે છે. આ તો એની ભૂમિકાનો પ્રશ્ન છે, આપણે કેટલો પકડાય મને ખબર નથી. એ કહે છે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. કારણ જ્યાં સુધી અંતર પરિણતિ ઉપર દ્રષ્ટિ નથી અને તથારૂપ માર્ગે પ્રવર્તન નથી ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર છે. આજે દીક્ષા દેવા ખાતર, લેવા ખાતર અને દીક્ષાના તો જુદા જુદા નામથી દીક્ષા તો આખી સસ્તી થઈ ગઈ ધંધો. ગમે તે પ્રકારની દીક્ષા લે, પણ જો કે દીક્ષા શબ્દ જ એ પ્રકારનો છે. એટલે આપણા મગજમાં દીક્ષા એટલે સર્વસંગ પરિત્યાગની દીક્ષા છે, સર્વ વિરતિની દીક્ષા છે, પણ લગ્ન એ દીક્ષા છે, શિક્ષણ એ પણ દીક્ષા છે, બેચલર ડિગ્રી મળે એ પણ દીક્ષા છે, દીક્ષાંત સમારોહ. કોઈ મેનેજમેન્ટ કોર્સમાં જાય 8 દિવસના અને પૂરો થાય તો પણ એને કહેવાય કે દીક્ષાંત સમારોહ. યુનિવર્સિટીમાં પણ છેલ્લું વર્ષ દીક્ષાંત સમારોહ અને 25 વર્ષે પરણે તો બ્રહ્મચર્ય આશ્રમનો એ સમારોહ અને ગૃહસ્થ જીવનનો. દીક્ષા શબ્દ એ છે, એટલે દીક્ષાને આપણે માની લઈએ. દીક્ષા અનેક પ્રકારની છે, એટલે દીક્ષા શબ્દ સાંભળીને બહુ વિચલિત થવું નહીં. કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી અને એનું વ્રત લેવું એ દીક્ષા છે. પછી એમાં સર્વસંગ પરિત્યાગ છે, સર્વવિરતિ છે, આત્મકલ્યાણ છે એવું જરૂરી નથી, અને બધે ચાલે છે એમાં એવું જ છે એવું માની લેવાની જરૂર નથી કે એ તો દીક્ષિત છે. એ તો દીક્ષિત છે. ઉપનયન સંસ્કાર એ પણ દીક્ષા છે. આપણે એમાં અત્યારે વિશેષ વિગતમાં નહીં જઈએ, પણ કૃપાળુદેવ સમજાવે છે કે જે આટલો બધો આગ્રહ થઈ ગયો છે કે જેણે દીક્ષા લીધી હોય એનું જ કથન માનવું, બાકીના વિતરાક કથનની ખબર નથી. તો કે સર્વસંગ પરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી જીવ ઉપાધિ રહિત થતો નથી. બે શરત છે, અંતર પરિણતિ પર દ્રષ્ટિ એ પછી સાધક અવસ્થામાં હોય તો, અને તથારૂપ માર્ગે પ્રવર્તન એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સર્વસંગ પરિત્યાગ પણ નામ માત્ર છે. અને તેવા અવસરમાં આ દ્રષ્ટિ ન હોય તો સર્વસંગ પરિત્યાગ એટલે મુનિ દશામાં પણ અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. બાહ્ય ભાન આવે, અમારે આ સુધારવું છે, અમારે આવું સમાજનું કલ્યાણ કરવું છે, અમારે આ કરવું છે, બાહ્ય ભાન જ છે, અંતરભાનનો અભાવ છે, કઠણ છે. દીક્ષા પછી પણ ગમે તે પ્રકારની દીક્ષા ગમે તે રૂપની આપો પણ અંતરદ્રષ્ટિ ઉપર જીવને દોરવા કઠણ છે. અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે. આ ભાન જ આવતું નથી. બાહ્ય દ્રષ્ટિમાં જ પ્રેરણા, બાહ્ય દ્રષ્ટિમાં જ અનુમોદના, આ બધું બહિરાત્માના લક્ષણ છે. અંતરાત્મા પરમાત્મા થાય છે, બહિરાત્મા કદી પરમાત્મા સ્વરૂપને પામતો નથી. તો પછી સર્વસંગ પરિત્યાગમાં પણ આ વાત આટલી કઠિન છે, તો પછી ગૃહસ્થ વ્યવહારમાં જે લૌકિક અભિનિવેશ પૂર્વક રહીને અંતર પરિણતિ પર દ્રષ્ટિ દેવાનું બનવું કેટલું દુસાધ્ય હોવું જોઈએ. તો ગૃહસ્થ વ્યવહારમાં તો અંતર પરિણતિ પર દ્રષ્ટિ રાખવી એ કેટલું દુસાધ્ય છે, અને એ જ્ઞાની પુરુષો એ ગ્રસ્થ વ્યવહારમાં વર્તતા જીવને બોધ શું આપે, અને એ જો એવા સંજોગોમાં હોય કે એનો બોધ પરિણતિ પામી શકે એવી અવસ્થામાં ન હોય તો જ્ઞાની પુરુષ સંક્ષેપતાથી વર્તે, ક્ષોભ રાખે, એ વિચારવા યોગ્ય છે. તેવા વ્યવહારમાં રહીને જીવે અંતર પરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ. જેને વ્યવહાર પરિણતિમાં જે રહે છે, વ્યવહારના ઉદયમાં રહે છે, ગ્રસ્ત વાસમાં છે, એને જ્ઞાનીના બોધ ઉપર અંતર પરિણતિ થાય એ માટે કેટલું બળ રાખવું જોઈએ. વધારે પુરુષાર્થ જોઈએ, વધારે જાગૃતિ જોઈએ. સર્વસંગ પરિત્યાગમાં પણ જે વાત કઠણ છે એ વાતને એને વ્યવહાર જીવનમાં લાવવી છે તો કેટલી દુષ્કર છે એ કહીને કહે છે વિચારવા યોગ્ય છે અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે. માત્ર વિચારને બેસવું નથી, પણ બોધ સાથે પરિણતિને જોડવી, બોધ અને પરિણતિનો સંવાદ ચાલુ રહે બોધ અને પરિણતિનું અનુસંધાન ચાલુ રહે. હંમેશા આ સાધકનું લક્ષણ છે. મુમુક્ષુ એ સદાય જાગૃત આત્મા છે. એ જાગતો પુરુષ છે, સાધક છે, પણ જાગતો છે. જાગતો છે એટલે સમયે સમયે ઉદય અનુસાર, વૃત્તિ અનુસાર, નિમિત્ત અનુસાર બધા જ સંયોગોમાં છે, છતાં પરિણતિ અનુસાર જાગે છે કે મારી પરિણતિ વિભાવની, કષાયની, વિકારની, પરભાવ પ્રત્યેના મોહની થતી તો નથી ને. થાય તો એમાંથી પાછો વળે, મંદ કરે, અલ્પ કરે, અને જે થયું હોય ઉદય તો ભોગવવાના છે, એ ભોગવીને એ પોતે પોતાની આલોચના, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ અને ક્ષમાપના કરી અને દોષથી નિવૃત્ત થાય. એને દોષ લક્ષમાં આવ્યો અને દોષ લક્ષમાં આવીને તરત જ મારી આ કોઈ ક્ષમાપના કરી નાખે નહીં, તરત જ આલોચના કરી નાખે. આખો પ્રતિક્રમણનો માર્ગ ગ્રહસ્થોને માટે અને સાધુ સાધ્વીઓ માટે અનિવાર્ય રૂપની અંદર ભગવાને ફરમાવ્યો છે. અનિવાર્ય રૂપ કોઈ આચાર્યને પણ આવશ્યકમાંથી મુક્તિ નથી. છ આવશ્યક ન આવશ્યક નિર્યુક્તિ સૂત્રની અંદર પણ એ વાત સુધર્મા સ્વામીએ ભારપૂર્વક જણાવી છે. આવું મહત્વ છે, કારણ કે દોષ એને પડે પડે પોતાના વ્યવહાર જીવનમાં દેખાય, ભાસે, અને એની એક પ્રકારની દ્રષ્ટિ થાય. ધીરે ધીરે વ્યવહાર ચાલતો હોય પણ વ્યવહારમાં ઉત્પન્ન થતા અંતર પરિણતિના દોષ મુમુક્ષુ પકડતો જાય. એટલે મુમુક્ષુ એટલે પોતાના દોષને અપક્ષપાતપણે જોવાની દ્રષ્ટિ જેના જીવનમાં આવે આ મુમુક્ષુ છે. અપક્ષપાતપણે, કોઈ પક્ષપાત નહીં કે મારે તો આવા સંજોગો હતા, મારે તો આમ હતું. બહાનાબાજી નહીં, કોઈ કારણબાજી નહીં. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે દોષ છે. દોષ મારાથી થયો છે, રોકી શક્યો નથી, રોકાયો નથી, મને એનો ખેદ છે, મને એનો પશ્ચાતાપ છે. હું એની અનુમોદના નહીં કરું, એની આલોચના કરીશ. આલોચના કરીને હું એનાથી નિવૃત્ત થઈશ. જે મારી ક્રિયા જેટલા શુદ્ધ ભાવથી હશે એટલા ભાવથી એ દોષના કર્મબંધને તોડી નાખશે. કેમ કે એ સમરનું કાર્ય નિર્જરા કરે છે, નિર્જરાના પરિણામ થઈ શકે છે. આરાધના ક્રમની અંદર જોડાઈ જવું જોઈએ. આપણને તો સ્વાધ્યાય સાંભળવામાં રસ છે, પ્રતિક્રમણમાં રસ નથી, સ્તોત્ર સ્તુતિમાં રસ નથી, પણ એ બધા આરાધનાના કાર્યક્રમો છે. આરાધનાનો ઉપક્રમ છોડી અને માત્ર શબ્દોના વેપારની અંદર ચાલ્યું જવું એ કોઈ સાધકનું લક્ષણ નથી. બને એટલી વધારે, સામૂહિક જેટલી થતી હોય સામૂહિક, પણ સામૂહિકને મર્યાદા હોય છે, વ્યક્તિગત પણ એટલી સરસ હોવી જોઈએ. પોતાની વ્યક્તિગત આરાધના પણ એવી થવી જોઈએ, અને એ આરાધનાનું લક્ષ્ય એ જ કે બોધની અંતર પરિણતિ થાય, અને અંતર પરિણતિમાં જ્યાં સ્ખલના થાય ત્યાં એને અંગેની મારી પ્રાયશ્ચિતની વિધિ થાય. આવે છે ચાતુર્માસ, ફરી આવશે. તૈયાર થઈએ આપણે આરાધના માટે, સંકલ્પ કરીએ કે મારું એક પણ પ્રતિક્રમણ ચૂકાય નહીં, મારી એક પણ ભક્તિના સ્તોત્ર, સ્તોત્રની મહાન ઉપકારી સ્તોત્રની ભક્તિ ચૂકાય નહીં. સામૂહિક આરાધનામાં હું સહભાગી બનું, ટેવ પાડી દઈએ બે મહિનાની અંદર, અને પછી ગુરુ પૂર્ણિમાએ સંકલ્પ કરીએ કૃપાળુ દેવની પૂજન કરીને કે હું આરાધનામાં જોડાઈશ. સંકલ્પ જોઈએ, સંકલ્પ વિના કંઈ ન થાય. મોટી મોટી વાતો ઠીક છે, પ્રયત્ન કરીશું, થાય તો કરીશું, કંઈ નહીં થાય. કારણ કે મન એવું માકડું છે, હજાર બાના આપી દઈએ અને હજાર સમાધાન મળી જાય કે બરોબર છે, આપણે જે કહ્યું એ યોગ્ય જ છે. સંકલ્પ છે, અને એવો આવા મહાપુરુષો પાસે લીધેલો સંકલ્પ જીવનનો બળ છે, જેને જૈન દર્શનમાં પચખાણ કહે છે. પચખાણ નહીં હોય તો ચલિત થવાના લાખ પ્રસંગ ઉપસ્થિત થશે, પણ ધર્મના પચખાણ જો એ શ્રદ્ધાપૂર્વક લીધા હોય તેમ થાય કે ભલે દેહનો છૂટી જાય પણ પચખાણ તોડાય, આ શ્રદ્ધા થશે તો એક માર્ગ છે. તો કે છે અંતર પરિણતિ ઉપર એ કે છે અવશ્ય કરવા જેવું છે એમ લખે છે. વધારે શું લખીએ, જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી એક લક્ષ્ય રાખીને લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને કંઈ પણ અપૂર્વ નિરાવરણ પણ દેખાતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન દર્શન ચારિત્રને વિશે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિને જોડવી, અને રાત્રિ દિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે, અને તેને માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતા આદિ નિજ ગુણો ઉપકારભૂત છે એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. કૃપાળુ દેવની કરુણાની હદ છે કે જે વધારે શું લખીએ, બીજું કહીએ કેટલું, એ તો તત્વજ્ઞાનની વાત છે. અહીંયા તો સાધકની સાથેનો સંવાદ છે કે પ્રભુ અમારી જિજ્ઞાસા છે ને તમે વિસ્તારથી અમને સમજાવો. વાત તો એ છે કુંવરજીભાઈ ની કે કંઈક એવા હિતવચન અમને આપો, હિતવચન લખો, હિતવચન બોલો, આપણે પણ કોઈ સંત આવે તો એ જ અપેક્ષા રાખીએ. સાહેબ થોડા હિતવચન પ્રકાશો, અપેક્ષા છે. ત્યારે સંતની અંદરની આ વ્યથા છે એ પણ ઓળખવી પડશે, આપણે એટલા યોગ્ય થવું પડે. એટલે કે છે વધારે શું, જેટલી પોતાની શક્તિ હોય તેટલી સર્વશક્તિથી એક લક્ષ્ય અંતરની પરિણતિને આત્મ સ્વરૂપમાં લીન કરવી, એક લક્ષ્ય રાખીને લૌકિક અભિનિવેશનો સંક્ષેપ કરો. અનેક પ્રકારના અભિમાન છે જીવને, આ લૌકિક અભિનિવેશ છે એ નીચે એનું આવે છે. એ બધાને છોડીને કંઈ અપૂર્વ નિરાવરણ પણ દેખાતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે. હું જાણું છું, ઘણું સમજું છું, પણ નિરાવરણ પણ કંઈ નથી થતું. આત્માના ઉપર જે આવરણ છે દોષના, એનું નિરાવરણ પણ દેખાતું નથી, કંઈ ફેરફાર થતો નથી. માત્ર સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને કે જીવ તું આત્મવંચનામાં છું, તું તારાથી જ છેતરાતો ચાલસ, કોઈને પૂછવા જવાની જરૂર નથી, તો એને સમજાવીને જે પ્રકારે જીવ જ્ઞાન દર્શન ચારિત્રમાં જાગૃત થાય એમ એને વૃત્તિને જોડવી, રાત્રિ દિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે. માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને સરળતા આ એના કીધા છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ, અભિનિવેશ એટલે શું, શેનો અભિનિવેશ હોય, અભિનિવેશના વિષય શું, અભિમાનના વિષય, તો દ્રવ્યાદિ લોભ આ લૌકિક અભિનિવેશ, પૈસો મેળવવાની ઝંખના, જાણે અજાણે ક્યારે કોઈ દી બંધ વાયડો કે મારે કમાવું નથી, હવે બંધ વાયડો, હજી એક પૈસો ક્યાંયથી મળતો હોય તો સામાયિક છોડીને દોડે, દ્રવ્યાદિ લોભ. અરે ગમે તેટલે જ્ઞાનીઓ એટલા માટે કહે છે કે આને મેરુ પર્વત જેટલા સોનાના ટુકડા આપો ને તો આની તૃષ્ણા કદી ઓછી થવાની નથી, અનંત ઈચ્છાઓ અનંત. અહીંયા આ મુમુક્ષુ આ છે કે અભિનિવેશથી એને જીતવો છે, અભિનિવેશ નહીં. સરસ છે, આપણે અત્યારે બહુ સરસ નિવૃત્તિ, ક્યાંક જે કહો કે 50,000 રૂપિયા મહિને આપીશ, આ બધું છોડી દે હાલ, આપણે મહિને 50,000 હું ખોટા હાલ ને મૂકને સત્સંગ આવતા ભાવમાં કરશું આયેલું ને, અને જયારે જયારે ગણતરી કરી ત્યારે અરે મહિને કઈ 2 લાખનો પગાર છોડી દેવાય છે. અરે જેને કરોડો રૂપિયા છોડીને દીક્ષા લીએ છે એની દીક્ષામાં તું જે નમસ્કાર કરે છે ને કરશ. દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, લૌકિક સુખની, લૌકિક ભોગની, અહિક ઈચ્છાની, પરિવાર, કુટુંબ, આની તેની, પદાર્થની, સંગ્રહની, પરિગ્રહની, તૃષ્ણાનો કોઈ અંત છે? અનંત પદાર્થો અને અનંત તૃષ્ણા, હવે આનો હિસાબ કેવી રીતે કરવો? થાય નહીં. દૈહિક માન, હવે પોતાનો દેહ આવા કેટલા દેહ ધારણ કર્યા છે? અનંત. કેટલા ધારણ કરી શકે એવી શક્યતા છે? અનંત. તે શું દેહનું અભિમાન લઈને ઉછળી ઉતો છો? હું કોણ, હું કોણ, ભણેલો, ગણેલો, પદ, પ્રતિષ્ઠા, અનેક પ્રકારનું, મારું કુટુંબ, અમારું આ તે, અમારા પરિવારનો ગૌરવ, સહકુટુંબનો ગૌરવ, ફલાણા કુટુંબનો ગૌરવ, મોકલે લપાવે છાપામાં જાહેરાત દેવાથી કોઈ ગૌરવ થતા નથી, અમારા ગામનું ગૌરવ, અમારે વિસ્તારનું ગૌરવ, શું ગૌરવ? કાંઈ નથી, મનના ઉધામાં સિવાય કાંઈ નથી. દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષ તત્વ માનવું, અમારું કુળ કયું ને, અમારું જાત કઈ ને, અમે જેવા તેવા નથી, હો અમારે આવો પરિવાર, અમારો ફલાણો, નામ એક નથી લેવા મારે, પણ બધા પોતાની જે સરનેમ હોય ને, સરનેમ એને લઈને, અને કાં તો ગામને લઈને, અમે સુદાનવાળા બધા, જેવા તેવા નથી,
હવે જાણ્યા બધા તમને બધા, પણ આવું બધું કંઈક મળી જવું જોઈએ ને, હાથમાં કંઈક વતેણું કંઈક ગતકડું આવી જવું જોઈએ. એ જાતિ કુળ સ્થાન વિશેષ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ કે અમે બધાથી જુદા. અરે કેટલાક તો ઝઘડો કરવામાં જુદા, અમારું સ્મશાને જુદું હોય અમે ગામ આર્યો ન બળીએ. ખરું તારા ગામ આર્યો ન બળીએ, અમારું હતું. આ અમારું ખોખાણી કુટુંબની જ મારી વાત કરું છું. મોરબીની અંદર એવા ભાઈજા હશે, એવા ભાઈજા હશે કે ખોખાણીનું આનું ઉત્તરમાં તો આનું દક્ષિણમાં કર્યું. અમારું સ્મશાન મોરબીની જેલ પાસે, એટલે અહીંયા મરી જાય તો ગામ આખું જાય, જ્યાં ન જાય અહીંયા. અરે કોઈ વાત મૂકી દે, આવા પ્રકારના બહાર આવે છે. જેમ જેમ સમાજ જાગૃતિ આવે છે એમ એમાંથી હવે બધો સમાજ બહાર આવતો થયો છે. પણ આ છોડે નહીં કોઈ પોતાના. આવી પ્રકારના મિથ્યા અભિમાન, એ વાત ન છોડવી હોય, આવી એકય વાત પોતે છોડવા તૈયાર નથી. પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છ આદિનો આગ્રહ રાખવો હોય, પોતાની બુદ્ધિએ અને સ્વેચ્છાએ ગચ્છ આદિનો આગ્રહ. અમે આ સંગાડાના અમારો આ ગોંડલ ગચ્છ તો શિરોમણી, હવે કોઈ ઠેકાણા નથી તો શિરોમણી, અને એની અંદર ચાર સાધુ તો ચારેય નોખા. પણ એટલી એટલી ચાલે છે દરેક ગચ્છમાં, અમારો સમુદાય આ, અમારો સમુદાય, અમારો ગચ્છ આ, અમે એક તિથિવાળા, અમે બે તિથિવાળા. તિથિ આયરે તારી આત્માની દશાને ક્યાં સંબંધ છે? કાંઈ સંબંધ છે? એક પણ આત્મિક ગુણ એમાં છે? પણ આ વાત શ્વેતાંબર દિગંબરથી શરૂ થઈ હતી, એમાં સ્થાનકવાસી તેરાપંથી એથી આગળ વધીને ગોંડલ અને લીમડી સંઘાડોને દરિયાપુરીને સોલાપુરીને ભદ્રામ બોટાદિયાને કંઈક આવ્યું છે. જ્ઞાન ગચ્છને, વ્યવહાર ગચ્છને, ખડતર ગચ્છને, અંચલ ગચ્છને, અમારે આ ન થાય ને, અમે આ ન કરીએ. આખો વિતરાગનો માર્ગ, વિતરાગ દૂર, પૂર્ણ વિતરાગ દૂર. અને આની વાતમાં ક્યાંય વિતરાગનો પ્રવેશ નહીં, ઉલટાનું પાટિયું માર્યું હોય કે પૂર્ણ વિતરાગે અહીંયા પ્રવેશ કરવો નહીં. આ અપાસરામાં અમે જે સમિતિ આજ્ઞા આપે એને જ આવવાનું. મહાવીર સ્વામી પણ આવવું હોય તો અમારી આજ્ઞા લઈને આવવાનું રહેશે. આ કે છે એ વાત ન છોડવી હોય કે સાધુ છો, આવો ઉપાશ્રય શ્રાવકોના છે. સાધુ તો કોઈ પણ આવ્યો, વિતરાગ માર્ગની અંદર સર્વસંગ પરિત્યાગી હોય, ગમે તે ગચ્છ મતનો હોય, આત્મ આરાધના કરતો હોય, તો આ સ્થાન તો એના માટે છે ને. આવો બે દિવસ રહ્યો, ચાર દિવસ રહ્યો, આપની અનુકૂળતા પ્રમાણે રહ્યો. અમારા અમારા સ્થાનમાં તમે આરાધના કરો અનુકૂળતા હોય તો. તો કે પણ બીજે નથી, બીજે ન હોય તો જ્યાં રહેવું ત્યાં રહ્યો, અહીંયા નહીં. છે ને દ્રષ્ટિ આ બધી. આ કે છે પોતાની વાત છોડવી ન હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ ઉત્પન્ન કેમ થાય તેનો વિચાર સુગમ છે. આ તો સમજી શકાય વાત છે કે જીવને અપૂર્વ ગુણ ઉત્પન્ન થાય નહીં. આત્મિક ગુણ ક્યારેય ઉત્પન્ન થાય નહીં, આત્મિક ગુણ એ અપૂર્વ ગુણ છે. પોતામાં અપૂર્વપણું આવ્યું નથી અને સમજણનું માત્ર અજ્ઞાનનું ભાન છે. આ સમજાવો આત્માને, જીવને, કે આ સમજણનું અભિમાન છે, બીજું કાંઈ નથી. વધારે લખી શકાય તેવો ઉદય હાલ અત્રે નથી. તેમ વધારે લખવું કે કેવું તે પણ કોઈક પ્રસંગમાં થવા દેવું યોગ્ય છે એમ છે. તમારી વિશેષ જિજ્ઞાસાથે પરાર્ધોદય વેદતા જે કંઈ લખી શકાત તે કરતાં કંઈક ઉદીર્ણ કરીને વિશેષ લખ્યું છે એ જ વિનંતી. લખે છે કાંઈ લખી શકાય એવું છે નહીં. આ તો કુંવરજીભાઈ તમારે સાથે થઈને આ મારાથી કાંઈ ન લખાય એ પણ જરા બે શબ્દો વધારે લખ્યા છે, એથી વિશેષ અમે કંઈ કરી શકીએ એમ નથી. દ્રષ્ટિ આપે છે જ્ઞાની પુરુષોની, સત્પુરુષોનું યોગબળ. જગતનું કલ્યાણ કરો. પત્ર અહીં પૂરો થાય છે.